એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના મધ્યકાળના, આમ તો છેલ્લા કહી શકાય એવા એક બહુ જ વિશિષ્ટ કવિની વાત કરવાના છીએ, જેમનો સૂર, જેમનો બંસીબોલ કંઈક સાવ અનોખો જ હતો. કવિ દયારામ.
બરાબર. દયારામ એટલે ગુજરાતી ભક્તિ કવિતા, ખાસ કરીને પ્રેમ લક્ષણા ભક્તિના શિખર સમાન.
અને આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર રહેશે વિજયરાય વૈદ્યનું પુસ્તક ગુજરાતી સાહિત્યની રૂપરેખા. એમાં એમણે દયારામ પર એક સરસ લેખ લખ્યો છે, બંસીબોલનો કવિ દયારામ.
હા, વૈદ્યનું વિશ્લેષણ ઘણું મહત્વનું છે દયારામને સમજવા માટે.
તો આપણો પ્રયાસ એ સમજવાનો રહેશે કે વૈદ્ય શા માટે દયારામને, મતલબ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના છેલ્લા મહાન પ્રતિનિધિ ગણે છે. શું છે એમની કવિતામાં, ખાસ કરીને પેલી ગરબીઓમાં એવી તે શી વિશિષ્ટતા છે?
ચોક્કસ, ચાલો વૈદ્યના દૃષ્ટિકોણથી દયારામને સમજવાનો પ્રયત્ન કરીએ.
વૈદ્ય શરૂઆત જ બહુ ધારદાર રીતે કરે છે. એ કહે છે કે દયારામનો જે બંસી બોલ છે, એની જે ગુણવત્તા છે, એ પ્રેમાનંદ હોય, સામળ હોય, અખો હોય, કે પછી અર્વાચીન યુગના નર્મદ કે ગોવર્ધન રામ, એમનામાં પણ નથી મળતી.
હા, એટલે કે ગુણની દ્રષ્ટિએ દયારામ સાવ અજોડ છે, યુનિક છે.
બરાબર. આ બંસી બોલ એ શું છે ખરેખર? કોઈ ખાસ લય, મીઠાશ?
હા, એમ કહી શકાય. જેણે એમની કવિતામાં વહેતી કૃષ્ણપ્રેમ અને ગોપીભાવની એક અત્યંત મધુર કર્ણપ્રિય ધારા, એમની શૈલી, એમનો લય, વૈદ્ય તો એમને ગુર્જરી સાહિત્યકુંજો ભરી બંસીનો છેડનહારો કહે છે. જો કે એ સ્વીકારે છે કે નરસિંહ મીરા કે સ્વામિનારાયણના સાધુ કવિઓએ પણ ભક્તિની બંસરી છેડી છે,
પણ દયારામની વાત અલગ છે એમને.
હા, એમનો સૂર સૌથી વધુ મધુર, સૌથી વધુ વિકસેલો છે, જાણે એમનામાં એ કળા પૂર્ણતાએ પહોંચી હોય. વૈદ્ય નાનાલાલ કવિના રસદર્શનનો પણ ઉલ્લેખ કરે છે આ સંદર્ભમાં.
તો આ બંસીબોલના કવિનું જીવન કેવું રહ્યું? વૈદ્ય એની શું રૂપરેખા આપે છે?
એમનો જન્મ, જુઓ, ઈસવીસન 1777માં નર્મદા કિનારે ચાંદોદ ગામમાં.
હા, ચાંદોદ કરનાળી.
બરાબર. પિતા પ્રભુરામ પંડ્યા એક સામાન્ય કારકુન, એટલે બહુ સાધારણ સ્થિતિ.
અને નાનપણ
એ થોડું દુઃખદ રહ્યું. લગભગ 12 વર્ષની ઉંમરે જ માતા પિતા ગુમાવ્યા, અનાથ થયા.
ઓહો.
એ પહેલા નાની ઉંમરે વૈષ્ણવાચાર્ય દ્વારા એમનો નામ નિવેદન સંસ્કાર થયેલો. આ પુષ્ટિ માર્ગમાં એક પ્રકારની દીક્ષાવિધિ છે.
તો પછી ઉછેર કેવી રીતે થયો?
પછી કિશોરાવસ્થા સગાવહાલાને ત્યાં વીતી, અને મુખ્યત્વે મંદિરોના ભક્તિમય વાતાવરણમાં. ત્યાં કીર્તનો સાંભળે, ગાય અને ધીમે ધીમે અનુકરણ કરીને જાતે રચનાઓ પણ કરવા માંડ્યા.
શરૂઆત અનુકરણથી થઈ?
હા, જેમ કે ભાલણની એક રચના પરથી સાંભળ રે તું સજની મહારી જેવી રચના કરી. શરૂઆતમાં ગુજરાતી, સંસ્કૃત અને હિન્દીનું જ્ઞાન બહુ સામાન્ય હતું.
પણ પછી એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, ખરું ને? પેલી ઈચ્છારામ ભટ્ટજી સાથેની મુલાકાત.
હા, એ બહુ નિર્ણાયક ઘટના હતી. લગભગ 20 વર્ષની ઉંમરે ચાંદોદથી ડભોઈ જતા રસ્તામાં તેન તળાવ મુકામે.
ઈચ્છારામ ભટ્ટજી કોણ હતા?
એ પુષ્ટિમાર્ગી સંપ્રદાયના બહુ મોટા વિદ્વાન અને સિદ્ધ પુરુષ ગણાતા. એમણે વલ્લભાચાર્યના અણુભાષ્ય પર ટીકા લખી હતી. ખૂબ આદરણીય હતા. દયારામ એમને પોતાની કેટલીક કૃતિઓ સંભળાવી અને ભટ્ટજી બહુ પ્રસન્ન થયા.
અને વૈદ્ય આ મુલાકાતને ઐતિહાસિક ગણે છે, શા માટે? એનાથી શું ફરક પડ્યો?
વૈદ્ય 3 મુખ્ય પ્રભાવ ગણાવે છે. પહેલું, દયારામને પોતાની અંદર રહેલી કાવ્યશક્તિનું સાચું ભાન થયું. જાણે સાચી કાવ્ય દીક્ષા મળી હોય એમ.
એટલે આત્મવિશ્વાસ વધ્યો.
બરાબર. બીજું, ભટ્ટજીની પ્રેરણાથી એમણે 3 વખત ભારતની લાંબી યાત્રાઓ ખેડી, લગભગ 12-13 વર્ષ સુધી.
આટલી લાંબી યાત્રાઓ?
હા, અને એનાથી ઘણું શીખવા મળ્યું. ભક્તિ દૃઢ થઈ, ઘણા સંતો ભક્તોનો સમાગમ થયો, ભાષાઓનું જ્ઞાન વધ્યું અને લોકોના સ્વભાવને પારખવાની દૃષ્ટિ કેળવાઈ.
અને ત્રીજો પ્રભાવ?
ત્રીજું, ભટ્ટજીએ તેમને શ્રીકૃષ્ણ શરણમ મમ મંત્ર આપીને બ્રહ્મ સંબંધ કરાવ્યો. આ પુષ્ટિમાર્ગની મુખ્ય દીક્ષા છે, જે જીવાત્માને સીધો પરમાત્મા સાથે જોડે છે. આનાથી દયારામ શુદ્ધાદ્વૈત સિદ્ધાંત પ્રત્યે વધુ પ્રતિબદ્ધ બન્યા.
શુદ્ધાદ્વૈત
એટલે કે જેમાં શ્રીકૃષ્ણ જ પરમ તત્વ, પરબ્રહ્મ છે, અને આ જગત માયા નથી પણ સત્ય છે, બ્રહ્મનું જ સ્વરૂપ છે, અને જીવ એ બ્રહ્મનો અંશ છે, ભક્તિ દ્વારા જ પ્રભુ પ્રાપ્તિ થાય.
સમજાયું. વૈદ્ય આ યાત્રાઓ દરમિયાન બનેલા કેટલાક ચમત્કારિક પ્રસંગોની પણ નોંધ લે છે, જેમ ભક્ત કવિઓના જીવનમાં સાંભળવા મળે છે. એને વૈદ્ય કઈ રીતે જુએ છે?
જો વૈદ્ય એને દયારામની અતૂટ શ્રદ્ધા અને ભક્તિની તીવ્રતાના પુરાવા તરીકે જુએ છે. કોઈ એને કવિનો વિભ્રમ એટલે કે મનનો ભ્રમ પણ ગણી શકે, પણ વૈદ્યનો ઝોક શ્રદ્ધા તરફ છે.
જેમ કે પેલો પૈસા ચૂકવી દેવાનો પ્રસંગ.
હા, એમની હિન્દી રચના અનુભવ મંજરીમાં એમણે વર્ણવ્યું છે. દ્વારકા જતા ક્યાંક પૈસા આપવાના રહી ગયેલા, પાછા ગયા તો ખબર પડી કે ખુદ પ્રભુએ દયારામનું રૂપ લઈને પૈસા ચૂકવી દીધા હતા.
વાહ.
બીજા પણ પ્રસંગો છે. કાશીમાં શિવલિંગમાં જ હરિ અને હર એટલે કે વિષ્ણુ અને શિવ બંનેના દર્શન થવા. રામેશ્વરમાં કોઈ બાવાએ મારવા હાથ ઉગામ્યો તો એ સ્થિર થઈ ગયો. વ્રજમાં રાસલીલાના દર્શન થયા ને ત્યાં પોતાનું પેરણ ભૂલી આવ્યા.
આ બધા પ્રસંગો એમની ભક્તિની ઊંડાઈ બતાવે છે, નહીં?
ચોક્કસ. શ્રદ્ધાની પરાકાષ્ઠા.
ભક્તિ સિવાય એમના વ્યક્તિત્વના બીજા પાસા કેવા હતા? એક માણસ તરીકે દયારામ કેવા હતા? વૈદ્ય એમના સ્વભાવ વિશે શું કહે છે?
વૈદ્ય કેટલાક રસપ્રદ પ્રસંગો ટાંકે છે, જે બતાવે છે કે એ માત્ર ભક્ત નહોતા પણ એક જીવંત, લાગણીશીલ, ક્યારેક તોફાની અને આખા બોલા માણસ પણ હતા.
દાખલા તરીકે
એક પ્રસંગ છે યુવાનીનો. ચાંદોદમાં નદી કિનારે કોઈ સોનારણનું પાણીનું માટલું ફોડી નાખેલું, પછી બીકના માર્યા નદી પાર કરીને સામે કાંઠે કરનાળીમાં જઈ સાધુ કેશવાનંદજીનું શરણું લીધું.
તોફાની પણ હતા.
શરૂઆતમાં તો એ સાધુની નિંદા કરતી લાવણી પણ લખી, પણ પછી એમને પ્રભુ દર્શન જેવો અનુભવ થયો અને એ જ સાધુને ગુરુ મોટા કહીને બિરદાવ્યા, એટલે ભૂલ સ્વીકારવાની હિંમત પણ હતી.
અને લગ્ન વિશે શું? એ કુંવારા રહ્યા?
હા, બાળપણમાં ગંગા નામની કન્યા સાથે એમનું નક્કી થયેલું, પણ એનું અવસાન થયું. પછી દયારામે આજીવન કુંવારા રહેવાનું નક્કી કર્યું. વૈદ્ય માને છે કે આનાથી એમને ગોપીભાવે ભક્તિ કરવા માટે એક પ્રકારની મુક્તિ મળી.
અને પેલી રતનભાઈ સાથેના સંબંધની વાત એને વૈદ્ય કઈ રીતે જુએ છે?
હા, એમના જીવનનું એક મહત્વનું પાસું. રતનબાઈ નામની એક બાળ વિધવા સ્ત્રીએ લગભગ 35 વર્ષ સુધી નિસ્વાર્થ ભાવે દયારામની સેવા કરી.
35 વર્ષ?
હા, દયારામ એમને દૈવી જીવ કહેતા અને આ સંબંધને ભવોભવનો ઋણાનુબંધ ગણાવતા. રતનબાઈએ પણ દયારામનો ક્યારેક જલદ મિજાજ સહન કરીને અનન્ય ભાવે સેવા કરી. દયારામના અવસાન પછી પણ એમની છબી પૂજીને જ અન્નગ્રહણ કરતા.
ખરેખર અનન્ય સંબંધ કહેવાય.
વૈદ્ય આ સંબંધને શુદ્ધ સ્નેહ અને સેવાનો સંબંધ ગણે છે, જેમાં લૌકિકતાનો ભાવ ન હતો.
વૈદ્ય રમણલાલ દેસાઈના અવલોકનો ટાંકીને દયારામના બીજા ગુણો પણ ગણાવે છે. નિર્ભયતા, સ્વમાન.
હા, જેમ કે કોઈ ઢોંગી ગુરુ સામે કડવું બોલતા અચકાયા નહીં, કોઈએ ગુરુ ગુસાઈજીની કંઠી તોડી નાખેલી તો એની સામે થયા, લાલભાઈ શેઠની સભામાં અપમાન જેવું લાગતા તરત છોડીને ચાલ્યા ગયેલા, સ્વમાની હતા.
ટીકીલાપણું પણ ખરું ને? પેલી સાલિયાણાની વાત.
હા, વડોદરાના ગોપાળરાવ મહેરાળે એમને સાલિયાણું બાંધી આપવાની ઓફર કરેલી, પણ શરતે કે રાજાના ગુણગાન ગાવા પડે. દયારામને ના પાડી દીધી કે કૃષ્ણ સિવાય બીજા કોઈના ગુણ નહીં ગાય. ટેકીલા હતા
પણ સાથે સ્નેહાળ પણ હતા.
બોજ. કોઈ ભાવિકભાઈ બીમાર પડ્યા તો એમને મળવા પોતાનું હરિભક્તિનું વર્ષાસન છોડીને ડભોઈ ગયેલા, અને કલાકારોના કદરદાન પણ હતા. એકવાર તાલની સ્પર્ધામાં હારી ગયેલા બજવૈયાને પોતાની સોનાની કંઠી ભેટ આપી દીધેલી, ઉદાર દિલના.
એટલે એકંદરે બહુ જ રસપ્રદ અને બહુ મુખી વ્યક્તિત્વ હતું એમનું.
ચોક્કસ. વૈદ્ય સારાંશ આપે છે એમ, ખરા ભક્ત, જન્મજાત કવિ, મહાન વૈષ્ણવ, દુનિયા ફરેલા યાત્રાળુ, રસિક, સંગીતમાં પ્રવીણ, સ્વમાની, સ્વતંત્ર મિજાજી, ક્યારેક બંડખોર અને પોતાના સમયમાં સર્વવિખ્યાત.
એમનું અવસાન 1852 કે 1853માં ઢભોઈ ખાતે થયું. લગભગ 150 વર્ષ જીવ્યા.
હા, 50 જેટલી કૃતિઓ રચી, જો કે ગણતરીમાં મતભેદ છે, કોઈ 87 પણ ગણે છે. છેલ્લો દાયકો બીમારીમાં ગાળ્યો. શિષ્યો ભેટ આપે એનાથી એમનું ગુજરાન ચાલતું.
હવે એમની કૃતિઓ તરફ આવીએ. વૈદ્ય એમના સાહિત્યને કઈ રીતે વર્ગીકૃત કરે છે?
વૈદ્ય મોટે ભાગે ગોવર્ધન રામના વર્ગીકરણને અનુસરે છે. મુખ્ય કૃતિ રસિક વલ્લભ, પછી બીજા લઘુ કાવ્યો, ગરબીઓ અને છેલ્લે પદો.
રસિક વલ્લભ, એનું શું મહત્વ છે વૈદ્યની દૃષ્ટિએ?
વૈદ્ય એને દયારામની મુખ્ય સિદ્ધાંત નિરૂપણ કરતી કૃતિ ગણે છે. એમાં એમણે શુદ્ધાદ્વૈત વેદાંતના જે સિદ્ધાંતો છે, શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે, જગત સત્ય છે, જીવ બ્રહ્મનો અંશ છે, પણ એનો આનંદભાવ તિરોહિત થયેલો છે, આ બધી ગહન વાતો કવિતામાં ઉતારી છે.
એટલે આ એક દાર્શનિક કાવ્ય થયું?
હા, પણ માત્ર શુષ્ક ફિલોસોફી નથી, એમાં કવિત્વ પણ છે. શૈલી રસપ્રદ છે.
કઈ રીતે?
એમાં પોતાના મતનું જોરદાર સમર્થન છે, તો બીજા મતોનું, ખાસ કરીને માયાવાદનું, તીક્ષ્ણ ખંડન પણ છે. ક્યારેક ઉપહાસ પણ કરે છે.
પેલું ઘેવર અને ઢોકળાનું ઉદાહરણ?
હા, બરાબર. ભક્તિને ઘેવર જેવી મીઠી કહે છે ને, કેવળ જ્ઞાનમાર્ગી મુક્તિને ઢોકળા જેવી સૂકી ગણાવે છે. પણ સાથે સાથે સુંદર સરખામણીઓ પણ છે. જ્ઞાન દીવા જેવું છે જે ઓળવાઈ જાય, પણ ભક્તિ તો મણી જેવી છે જે હંમેશા પ્રકાશ આપે. જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિ માતાના સંતાન કહ્યા છે.
એટલે સિદ્ધાંત અને કવિત્વ બંને છે?
ચોક્કસ. એમાં કૃષ્ણના લલિત ત્રિભંગી સ્વરૂપનું વર્ણન, માયા અને કાળ પર પ્રભુનું નિયંત્રણ, જીવોના પ્રકાર, પ્રવાહિણી, મર્યાદા, પુષ્ટિ, ભક્તિ જ શ્રેષ્ઠ સાધન છે. નવદા ભક્તિ અને પ્રેમ લક્ષણા ભક્તિ, સ્નેહ, આસક્તિ, વ્યસન, તન્મયતા, પ્રભુ સેવા જ પરમધર્મ છે. આ બધું વિસ્તારથી સમજાવ્યું છે. આકૃતિ દયારામના શાસ્ત્રજ્ઞાન અને કવિત્વ બંનેનો પુરાવો છે.
રસિક વલ્લભ, પછી લઘુકાવ્યો, એમાં કયા પ્રકારની રચનાઓ છે?
એમાં વિવિધતા છે. આખ્યાનો છે, સિદ્ધાંત સમજાવતા કાવ્યો છે, બોધ આપતી રચનાઓ પણ છે.
કોઈ મુખ્ય રચનાઓ?
હા, જેમ કે પ્રેમરસ ગીતા અને પ્રેમ પરીક્ષા. આ બંનેમાં ઉદ્ધવ અને ગોપીઓ વચ્ચેનો સંવાદ છે. જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગની સરખામણી છે.
પેલી જાણીતી પંક્તિઓ પ્રેમ પરીક્ષામાંથી જ ને? તમારા તો હરી સઘળે રે, અમારા તો એક સ્થળે.
હા, એ જ ભક્તિની એકનિષ્ઠતા બતાવે છે. પ્રેમરસ ગીતા પણ એના ભાવ, મર્મુક્તિ અને માધુર્ય માટે વખણાય છે.
બીજા કોઈ લઘુ કાવ્યો?
મીરાચરિત્ર છે, જેમાં મીરાબાઈની જાણીતી કથાને આધાર બનાવ્યો છે. રાણાને ચમત્કાર બતાવવાની વાત, જીવા ગોસાઈને મારેલો પેલો ટોણો, ધન્ય તમારો વિવેક, એ બધું છે. પછી ભક્તિ પોષણ છે, જેમાં 101 પદ છે. એનો મુખ્ય સૂર છે શ્રીકૃષ્ણ ભક્તિ અંક છે, બીજા સાધન સર્વે શૂન્ય. પુષ્ટિમાર્ગી દ્રષ્ટિએ ભક્તિનું મહત્વ સમજાવ્યું છે, તર્ક અને દૃષ્ટાંતો સાથે. આ થોડું વધુ બોધપ્રધાન છે.
હનુમાન ગરુડ સંવાદ પણ છે ને?
હા, એ રમૂજી સંવાદ છે. સ્વામી ભક્તિ અને ભગવાનના યશગાનનો મહિમા છે. ચાતુરીનો ગરબો પણ રસપ્રદ છે.
એમાં શું છે?
એમાં વ્યવહારુ શિખામણ છે. જુદા જુદા સંબંધોમાં સાસુ, સસરા, નણંદ, પતિ વગેરે સાથે હરિસેવાને કેન્દ્રમાં રાખીને કેવી રીતે વર્તવું, સચોટ અવલોકનો અને મનુષ્ય સ્વભાવની સમજ છે. વિનય અને સંયમ શીખવે છે. પેલું કરવતનું દ્રષ્ટાંત પણ એમાં જ આવે છે.
અને ષડ ઋતુ વર્ણન?
એમાં 6 ઋતુઓનું વર્ણન છે, પણ એને કૃષ્ણલીલા અને ખાસ કરીને રાધાના વિરહભાવ સાથે જોડ્યું છે. શિષ્ટ અલંકારિક ભાષા છે.
સરસ. લઘુ કાવ્યોમાં પણ ઘણી વિવિધતા છે, પણ હવે આવી એમના સર્જનના શિખર પર ગરબીઓ, વૈદ્ય એમના વિશે શું કહે છે? એમને આટલું મહત્વ કેમ આપે છે?
વૈદ્ય તો ગરબીઓ પર ઓળઘોળ થઈ જાય છે, એ રમણલાલ દેસાઈનું વાક્ય ટાંકે છે કે દયારામ એટલે મધ્યકાલીન કાવ્યમહાલયનું ઝળકતું સુવર્ણ શિખર. અને સ્પષ્ટ કહે છે કે દયારામની ખરી અને કાયમી ઓળખ એમની ગરબીઓ જ છે.
એટલે ઉર્મી ગીતો?
હા, ઉત્તમ કોટીના ઉર્મી ગીતો. વૈદ્યના મતે એ દુનિયાના શ્રેષ્ઠ ઉર્મી કાવ્યોની હરોળમાં બેસી શકે તેવા છે. આ જ એમનો પેલો બંસી બોલ છે, જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી, એનો સૌથી શુદ્ધ આવિષ્કાર ગરબીઓમાં થયો છે.
એવું તે શું છે આ ગરબીઓમાં? એની ખાસિયત શું?
એમાં મુખ્યત્વે ભક્તિરસ છે, પણ સાથે સુકુમાર સૌંદર્ય અને શૃંગારનો અદ્ભુત સમન્વય છે. મુખ્ય પાત્રો તો શ્રીકૃષ્ણ, રાધિકા અને ગોપીઓ જ છે, પણ ક્યારેક તો કૃષ્ણની બંસરી પણ જાણે જીવંત પાત્ર બની જાય છે.
પેલી શોક્યવાળી વાત?
હા, ગોપી બંસરીને જાણે પોતાની શોક્ય ગણતી હોય એમ ફરિયાદ કરે છે. જોતા તું કાષ્ટ કેરો કરકડો, મુખડું શું જુએ મરક મરક કરતો. કેટલી સહજ ઈર્ષા!
ખરેખર.
અને ભાવો?
ભાવોની તો અદ્ભુત વિવિધતા. એકદમ કોમળ ભાવો છે, તો ક્યારેક પ્રબળ આવેગ પણ છે. માધુર્ય તો છે જ, પણ સાથે વેગ અને તીવ્ર તન્મનાટ પણ છે. સંયોગ અને વિયોગ, હર્ષ અને શોક, પ્રેમ અને ક્રોધ, સુખ અને દુઃખ, તલસાટ અને તૃપ્તિ, રિસામણા અને મનામણા, ઉર્મી અને ઉકળાટ, પ્રણય અને કલહ, ગોપી હૃદયના લગભગ બધા જ ભાવોનું અત્યંત સહજ અને કલાત્મક નિરૂપણ છે.
કેટલીક જાણીતી ગરબીઓના ઉદાહરણ આપી શકો જે તરત યાદ આવે?
અરે ઘણી બધી છે. પેલી ગોપીની શરણાગતિ જુઓ, શ્યામ રંગ સમીપે ન જાઉં, કૃષ્ણને કેવું મીઠું આમંત્રણ આપે છે. આવો ની માહરે ઘેર માણવા, પ્રેમ છુપાવવાની કેવી મથામણને ચાતુરી છે. રજની ક્યાં રમી આવીજી, કૃષ્ણનો પ્રેમ સ્વીકાર કેવો અનોખો છે. તેરે વહાલાને તારી ગાળો ગમે છે, સખી રાધાને ઉતાવળ કરાવે છે. ચાલ વહેલી અલબેલી પ્યારી રાધે.
હા
હા,
અને પેલી અમર ગરબીઓ તો ખરી જ. પ્રેમની પીડા તે કોને કહીએ જીરે, હાવા હું સખી નહીં બોલું રે, નહીં બોલું. ઉભા રહો તો કહું વાતડી બિહારીલાલ, લોચન મનનો રે કે ઝઘડો લોચન મનનો. કામણ દિશે છે તારા નેણમાં, ઓ વાંસળલી વેરણ થઈ લાગી રે. હું શું જાણું જે વહાલે મુજમાં શું ડીઠું. ગરબે રમવાને ગોરી નિસર્યા રે લોલ, કાનુડો કામણગારો રે. યાદી બહુ લાંબી છે.
ખરેખર આ ગરબીઓ જ દયારામની ઓળખ છે. વૈદ્ય એ વાત પર બહુ ભાર મૂકે છે.
બરાબર, વૈદ્ય માને છે કે ભાવ, ભાષા અને સંગીતનો ત્રિવેણી સંગમ આ ગરબીઓમાં થયો છે, અને એણે જ દયારામને ગુજરાતી સાહિત્યમાં અમર સ્થાન અપાવ્યો છે.
ગરબીઓ સિવાય પદોનું પણ મહત્વ છે ને, એ ગરબીઓથી કઈ રીતે જુદા પડે છે?
હા, પદો પણ મહત્વના છે. વૈદ્ય કહે છે કે ગરબીઓમાં જો શૃંગાર પ્રધાન ભક્તિ એટલે કે માધુર્ય ભાવ મુખ્ય છે, તો પદોમાં શૃંગાર સિવાયની ભક્તિ સાથે ધર્મ, નીતિ અને વૈરાગ્યના ભાવો વધુ જોવા મળે છે.
એટલે એમાં કવિની અંગત લાગણીઓ વધુ છે?
હા, એમ કહી શકાય. રમણલાલ દેસાઈના મતે એમાં લાગણીની તીવ્રતા, તન્મયતા, ઇષ્ટદેવને પામવાનું તલસાટ, દૃઢ વિશ્વાસ, ક્યારેક આગ્રહ, પશ્ચાતાપ, પોતાની ભૂલોની નિખાલસ કબૂલાત, દીનતા, આ બધું વ્યક્ત થાય છે.
એટલે આ પદો વધુ આંતરખોજ જેવા છે.
બરાબર, એમાં દયારામની આરઝુ, એમનો તીવ્ર સંવેગ, એમની કલ્પના શક્તિ દેખાય છે, જે એમને બીજા બોધ આપનારા કવિઓથી અલગ પાડે છે.
કોઈ ઉદાહરણ પદોના?
એમની પેલી આર્જવભરી વિનંતી, જેવો છું તેવો તમારો દાસ છું, ગ્રહો બાહે દીન જાણીને, અથવા અંત સમય માટેની પ્રાર્થનાઓ, મારે અંત સમય અલબેલા આવજો રે, શરણ પડ્યો છું રે શ્રી હરિ તારે, દર્શન દ્યોની દાસને દયાળ રે, આ બધી ખૂબ જાણીતી છે.
હા, આ તો ભજનોમાં પણ ગવાય છે.
હા, અને બીજા ગહન ભાવોવાળા પદો પણ છે, જેમ કે શ્રદ્ધાની વાત કરતું, ચિત્ત તું શીધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ભગવાન પરના દૃઢ વિશ્વાસવાળું નિશ્ચયના મહેલમાં વસે મારે વહાલમું. પ્રેમ ભક્તિનો મહિમા ગાતું, જે કોઈ પ્રેમંશ અવતરે પ્રેમરસ તેના ઉરમાં ઠરે. પંડતો પર કટાક્ષ કરતું, શું જાણે વ્યાકરણી વસ્તુને અનુભવ વિના, અને વ્રજ પ્રત્યેનો અનહદ પ્રેમ દર્શાવતું, વ્રજ વહાલુરે વૈકુંઠ નહીં આવું.
એટલે પદો પણ એટલા જ મહત્વના છે.
ચોક્કસ, વૈદ્યના મતે આ પદો પણ દયારામને ભક્ત કવિ પરંપરાના છેલ્લા સમર્થ પ્રતિનિધિ તરીકે સ્થાપિત કરવામાં મોટો ભાગ ભજવે છે.
આ છેલ્લા સમર્થ પ્રતિનિધિ, આ વાટ પર વૈદ્ય વારંવાર પાછા આવે છે નહીં, જાણે દયારામ સાથે એક આખો યુગ એકાકી પરંપરા પૂરી થતી હોય.
બિલકુલ, વૈદ્ય માટે દયારામ માત્ર એક કવિ નથી, પણ એ સમગ્ર મધ્યકાલીન ગુજરાતી ભક્તિ સાહિત્ય અને એની પાછળ રહેલી સંસ્કૃતિના, એની જીવનદૃષ્ટિના સમાપનનું પ્રતીક છે. જાણે એમનો બંસીબોલ શાંત થયો, એ સાથે જ મધ્યકાળનો અંતિમ અને સૌથી મધુર સૂર સંભળાયો, અને પછી બધું બદલાઈ ગયું.
એટલે એક યુગનો અંત.
હા, વૈદ્ય તો એક કલ્પના ચિત્ર પણ દોરે છે. જાણે જતો યુગ એટલે કે મધ્યકાળ, આવતા યુગ એટલે કે અર્વાચીન કાળને સંદેશો આપી રહ્યો છે.
શું સંદેશો?
કે ભાઈ, હવે ભવિષ્યમાં ભક્તિની આવી એક નિષ્ઠા નહીં હોય, શાસ્ત્રોનું આવું ચરિતાર્થ જીવન નહીં હોય, યાત્રાઓ પાછળની આવી દૃષ્ટિ નહીં હોય, જીવનને આવી રીતે રસથી ઝીલતા કાવ્યો નહીં રચાય, પેલો જૂનો સંતોષ, પેલી સાત્વિકતા, પેલી ધાર્મિકતા કદાચ ઓછા થઈ જશે. જાણે કંઈક બહુ મૂલ્યવાન ગુમાવીને કંઈક ઓછું મૂલ્યવાન મેળવ્યા જેવું થશે, રત્ન આપીને કોડી લીધા જેવું.
આ તો બહુ ભાવુક અને કદાચ થોડી નિરાશાવાદી વાત લાગે છે. વૈદ્ય પોતે આને કેવી રીતે જુએ છે?
વૈદ્ય પોતે પણ સ્વીકારે છે કે આ કદાચ અતિશયોક્તિ લાગે, સંપૂર્ણપણે સાચું ન પણ હોય, પણ એમાં તથ્યનો અંશ તો છે જ. મધ્યકાલની જે એક આખી માનસિકતા હતી, જે જીવન જીવવાની રીત હતી, એ દયારામ સાથે મોટાભાગે પૂરી થતી દેખાય છે.
અને રસપ્રદ વાત એ છે કે દયારામનો જે જીવનકાળ હતો 1777થી 1852 એ સમય ભારતમાં ને ગુજરાતમાં બહુ મોટા ફેરફારોનો હતો, ખરું ને?
હા, બહુ જ મોટા પાયે રાજકીય અને સાંસ્કૃતિક ક્રાંતિનો સમય હતો એ.
રાજકીય રીતે શું ચાલી રહ્યું હતું?
જુઓ, પેશવાઈનો અંત આવ્યો, મરાઠા સત્તા નબળી પડી અને પૂરી થઈ. દક્ષિણમાં હૈદર ટીપુનો અંત આવ્યો, ઉત્તરમાં શીખ સત્તાનો ઉદય અને અસ્ત થયો. ગુજરાતમાંથી મોગલ સત્તા ગઈ, ગાયકવાડી રાજ્ય સ્થિર થયું અને સૌથી મોટો ફેરફાર બ્રિટિશ સાર્વભૌમત્વ સ્થાપિત થયું. આ બધું દયારામના જીવનકાળમાં બન્યું.
અને સાંસ્કૃતિક રીતે?
રાજા રામમોહન રાય દયારામના લગભગ સમકાલીન હતા. બંગાળમાં નવજાગૃતિ શરૂ થઈ રહી હતી. શ્રીરામપુરમાં પહેલું છાપખાનું 1799માં સ્થપાયું.
અને ગુજરાતમાં, ખાસ કરીને દયારામના છેલ્લા વર્ષોમાં?
ગુજરાતમાં પણ નવા પવનો ફૂંકાવા લાગ્યા હતા, ખાસ કરીને એમના અંતિમ 15 વર્ષમાં. 1840માં બોર્ડ ઓફ એજ્યુકેશન સ્થપાયું. 1844માં દુર્ગારામ મહેતાજીએ સુરતમાં માનવધર્મ સભા શરૂ કરી. 1848માં ગુજરાત વર્નેક્યુલર સોસાયટી, આજની ગુજરાત વિદ્યાસભાની સ્થાપના થઈ. 1850માં મણિશંકર કીકાણીએ સુધારાવાદી પ્રવચન આપ્યું અને 1851માં તો નર્મદે પોતાનું પહેલું ગદ્ય લખાણ લખ્યું.
આટલા બધા ફેરફારો, પણ વૈદ્ય નોંધે છે કે આ બધાનો પડખો દયારામના સાહિત્યમાં લગભગ નથી જ. કેમ આવું?
હા, આ વૈદ્ય માટે એક મોટો પ્રશ્ન છે. એ કહે છે કે આટલા મોટા અભિનવ વહેણો, નવા પ્રવાહો દયારામની કવિતાને જાણે સ્પર્શ્યા વગર જ બાજુમાંથી પસાર થઈ ગયા.
શું કારણ હોઈ શકે? તેઓ ડભોઈ જેવા પ્રમાણમાં નાના સ્થળે રહેતા હતા એટલે, કે પછી?
કદાચ. અથવા તો એ પોતાની ભક્તિની દુનિયામાં એટલા ડૂબેલા હતા કે આ બાહ્ય જગતના ફેરફારો એમને સ્પર્શ્યા જ નહીં. વૈદ્ય એવો પ્રશ્ન પણ ઉઠાવે છે કે 1850 આસપાસ એમણે મુંબઈની મુલાકાત લીધી હોવાની શક્યતા છે. તો ત્યાં કંઈક ઝાંખી થઈ હશે ખરી, પણ એની કોઈ અસર દેખાતી નથી.
તો શું તેઓ બે યુગ વચ્ચે ઊભા હતા, પણ જૂના યુગમાં જ મૂળ નાખીને?
વૈદ્ય કંઈક એવું જ સૂચવે છે. એ દયારામને બે યુગને જોડતા અંકોડા સમાન ગણે છે, પણ માને છે કે તેમનું સર્જન અને એમનું માનસ સંપૂર્ણપણે મધ્યકાલીન પરંપરામાં જ જડાયેલું હતું. એ નવા યુગના ઉંબરે હતા, પણ અંદર પ્રવેશ્યા નહોતા. એમની સાથે મધ્યકાળ પૂરો થયો.
તો આપણે વિજયરાય વૈદ્યના આ સમગ્ર વિશ્લેષણનો સાર કાઢવો હોય, મુખ્ય તારણો તારવવા હોય, તો શું કહી શકીએ?
મને લાગે છે મુખ્ય 3 મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. પહેલું, દયારામ ગુજરાતની મધ્યકાલીન ભક્તિ કવિતા પરંપરાના શિખર પણ છે અને સમાપન પણ. એમની ખરી ઓળખ એમની અનન્ય ગરબીઓ છે, જેમાં પ્રેમલક્ષણા ભક્તિનો પેલો બંસી બોલ જેને કહીએ એનો ઉત્કૃષ્ટ આવિષ્કાર થયો છે.
બરાબર. બીજું,
એમની કૃતિઓ, ખાસ કરીને રસિક વલ્લભ, એ માત્ર કવિતા નથી પણ શુદ્ધાદ્વૈત જેવા ગહન દાર્શનિક સિદ્ધાંતોનું કાવ્યાત્મક નિરૂપણ છે. એ એમની ઊંડી શ્રદ્ધા અને સાહિત્યિક કળા બંનેનો સુંદર સમન્વય દર્શાવે છે.
અને ત્રીજું તારણ?
અને ત્રીજું, એ બહુ જ મોટા સામાજિક રાજકીય પરિવર્તનોના યુગમાં જીવ્યા. ભારત અને ગુજરાત બદલાઈ રહ્યા હતા, તેમ છતાં એમની કવિતા લગભગ સંપૂર્ણપણે ભક્તિ અને આધ્યાત્મિક અનુભવો પર જ કેન્દ્રિત રહી. આ બાબત જ એમને આધુનિક ગુજરાતી સાહિત્ય, એટલે કે નર્મદ યુગના ઉદય પહેલાના, અસ્ત પામતા મધ્યયુગના છેલ્લા મુખ્ય અને પ્રતિનિધિ અવાજ તરીકે સ્થાપિત કરે છે.
ખરેખર વૈદ્યનું વિશ્લેષણ દયારામને એક મોટા પરિપ્રેક્ષ્યમાં મૂકી આપે છે. એક તરફ પરંપરા સાથેનું આટલું ઊંડું જોડાણ, પેલો બંસી બોલ, અને બીજી તરફ એમની આસપાસ આટલા મોટા ફેરફારો થઈ રહ્યા છે જેનાથી એ દેખીતી રીતે અલિપ્ત છે. આ જોતા એક વિચાર આવે છે મનમાં.
શું?
કે જ્યારે કોઈ કલાકાર, કોઈ સર્જક પોતાની શ્રદ્ધામાં, પોતાની કલામાં, પોતાના આંતરિક જગતમાં આટલો ઊંડો ડૂબેલો હોય, ત્યારે શું એ અનિવાર્ય છે કે સમકાલીન સામાજિક રાજકીય વાસ્તવિકતાઓથી થોડો વિમુખ થઈ જાય? શું તીવ્ર આંતરિક ધ્યાન અને બાહ્ય જગતના પરિવર્તનોની સભાનતા એ બંને એકસાથે એક જ વ્યક્તિમાં પૂરેપૂરા વિકસી શકે, કે પછી એકનો વિકાસ બીજાથી થોડું અંતર ઊભું કરે જ? આ એક વિચારવા જેવો પ્રશ્ન દયારામના જીવન અને કવન પરથી ઉદ્ભવે છે. આ પ્રસ્તુતિ એકાત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.